તારીખ 31/10/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 381 અને 382 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 668.
પ્રથમ વસ્તુનું મહાત્મા આપણું જોઈએ, વસ્તુ આત્મ પદાર્થ અનંત ગુણ સંપન્ન છે, તેના ઓળખાણ પૂર્વક એનું મહાત્મા આપણું જોઈએ. પોતાના સ્વરૂપની ઓળખાણ ન થાય તો કિંમત ન આવે. જ્યાં સુધી પોતાના સ્વતત્વની કિંમત ન આવે ત્યાં સુધી પરપદાર્થની અનાદિથી જે કિંમત આકી છે એ કિંમત એમને એમ આકેલી રહે. એટલે કે પરપદાર્થનું જે મહાત્મ છે એ ખસે નહીં, બંને એક સાથે છે. સ્વપદાર્થનું મહાત્મા આવવું અને પરપદાર્થનું મહાત્મ જવું બંને એક સાથે છે. એકનો વ્યય અને બીજાનો એમ નથી કે પહેલા પરપદાર્થનું મહાત્મ જાય પછી સ્વપદાર્થનું મહાત્મ આવે. એવું પણ નથી કે પહેલા સ્વપદાર્થનું મહાત્મ આવે પછી પરપદાર્થ, એક સાથે છે બંને. વિચાર વડીએ કરીને એમ નક્કી થાય કે જગતના પદાર્થોમાં સુખ નહીં હોવાથી, જળ પદાર્થો સુખના અભાવ સ્વભાવે હોવાથી તેમાં સુખની કલ્પના છે, એ મિથ્યા કલ્પના છે, અને તેથી તે પદાર્થોની કિંમત ટાળવી જોઈએ, વિચારીને ટાળવી જોઈએ. એમ જ વિચાર દશામાં સ્વપદાર્થમાં રહેલા અનંત ગુણો છે એ ગુણોની કિંમત થવી જોઈએ. એમ ક્રમમાં કોઈ અહીંથી નાસ્તિથી ક્રમમાં કોઈ વખત અસ્થિથી ગમે તે પ્રકારે પહેલા ને પછી વિચારની વાત થાય છે. પરિણમનમાં તો સ્વરૂપનું મહાત્મા આવે ત્યારે એને પરપદાર્થનું મહાત્મા જાય. એ સ્વરૂપનું મહાત્મા આવવાનું ખાસ કારણ એ છે કે એમાં આનંદ સુખ છે. પરપદાર્થનું મહાત્મા પણ સુખને કારણે હતું અને સ્વપદાર્થનું મહાત્મ થાય છે તો પણ સુખના કારણથી જ થાય છે, બીજું કોઈ કારણ એમાં નથી. જો જીવને સુખ અહીંયા છે ને પ્રાપ્ત થશે એવો ખ્યાલ જાય તો જ્યાં એને એ સુખનો ખ્યાલ છે ત્યાં પરિણામ એના મહિમાપૂર્વક ગતિ કર્યા વગર રહેશે. ખોટો ખ્યાલ હોય તો પણ પરિણામ પહેલા જાય. જ્યાં સુખ નથી ત્યાં ખોટો ખ્યાલ હોય સુખનો તો પણ પરિણામ ત્યાં પહેલા જાય. તો વાસ્તવિક સુખ દેખાય, વાસ્તવિક સુખ ભાસે અને પરિણામની ગતિ એ બાજુની ન થાય, દિશા ન એ પકડે. સુખ ભેરું છે એવા સ્વતત્વ પ્રત્યે દિશાન્મુખ ન થાય એવું બને. ભાઈ સ્વવસ્તુમાં સ્વરૂપમાં તો અનંત સુખ છે, થોડો સુખ નથી પણ આનંદ સુખ છે. કેટલું આનંદ સુખ છે કે જેનું આશ્ચર્ય થાય એટલું આનંદ સુખ છે. જેના ભાષણમાં એનું આકર્ષણ ઊભું થયા વિના રહે ને આશ્ચર્ય છે. આકર્ષણનું પહેલું પદ છે. એવું પોતાના નિજ સુખનું ઓળખાણથી મહાત્મા આવે, ભાન આવે એમ પહેલું થોડું ઘટે છે. ભાન થાય તો મહાત્મા આવે એમ નહીં. એટલે કે અનુભવમાં જે આત્માનું ભાન થાય છે, ભાનનો અર્થ એ છે કે જ્યારે સ્વરૂપ અનુભવ થાય છે ત્યારે આત્મભાન થયું, આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. એવું આત્મજ્ઞાન થાય ત્યારે મહાત્મા આવે એમ નથી.
બરોબર
એમ કહે છે. આત્મજ્ઞાન અને આત્મભાન એ સ્વરૂપના મહિમાનું કારણ છે એમ નથી, પણ સ્વરૂપનો મહિમા આત્મજ્ઞાનનું કારણ છે. કેમ એમ છે કે ઓળખાણ પહેલા થાય છે અને અનુભવ પછી થાય છે. ઓળખાણ પૂર્વક એકાગ્રતા થાય છે, અનુભવ છે એમાં એકાગ્રતા ઉત્પન્ન થયેલી છે. તો ઓળખાણ પહેલા એકાગ્રતા થાય કે એકાગ્રતા થાય પછી ઓળખાણ થાય? ઓળખાણ થાય તો એકાગ્ર થવાનો અવસર છે. ઓળખા વિના એકાગ્ર થઈ શકાતું નથી. એટલે કેટલાક એમ લઈ લે છે, એમ જે શબ્દ વાંચ્યો છે કે કેટલાક એમ લઈ લે છે, એટલે કેટલાક કોઈ જીવો એવી ભૂલ કરે છે, ભૂલથી એમ જે છે કે ભાન થાય તો મહાત્મા આવે એમ નથી. પરંતુ પહેલા મહાત્મા આવે તો મહાત્મા આવતા ભાન થાય એમ છે. કેમ કે ભાન થાય ત્યારે એકાગ્ર થાય છે. એકાગ્ર થવા માટે એકાગ્ર થયા પહેલા તેનો મહિમા આવવો આવશ્યક છે. જો મહિમા જ ઉત્પન્ન થયો હોય તો સર્વગુણોના પરિણામ તે મહિમાવંત પદાર્થમાં એક સાથે નિમગ્ન થવા, એકાગ્ર થવા એમ બની શકતું નથી. હા, ઓળખાણ થતા મહિમા ઉત્પન્ન થાય, થતા વેઠ પછી ત્યારથી જ. જ્યારે દૃષ્ટાંત લઈએ કે કોઈ એક માણસનો હીરો કાદવમાં પડી ગયો, એ કાદવની અંદર એ હીરાના માપની રેતી પણ હતી. એવડો હીરો પડી ગયો, એ માપની રેતી હતી. વધારે ડખોડવાને બદલે માણસે હીરો મેળવવા માટે જ્યાં હીરો પડ્યો હતો ત્યાંથી એટલો કાદવ ઉપાડી લીધો કે છે તો અહીંયા હવે આમાંથી શોધી લઈશું.
બરોબર.
હવે હીરો થઈ ગયો કાદવ વાળો, બીજી રેતી પણ થઈ ગયેલી હતી કાદવ વાળી, એટલે બધા એક સરખી સાઈઝના, એક સરખા દેખાવ વાળા પથરા દેખાતા હતા. પથ્થરની કણી છે, રેતી છે, એ પથ્થરની કણી છે. આ પણ પથ્થર જ છે, હીરો છે, એ સ્ટોન જ કહે છે. અંગ્રેજીમાં એને સ્ટોન જ કહે છે. પછી રંગીન હીરો હોય તો કલર સ્ટોન કહે છે, અને સફેદ હીરો હોય તો એને વ્હાઈટ સ્ટોન કહેવામાં આવે છે. પણ છે એ પથ્થર જ છે. કિંમતજીએ એને એક જાતના કાંકરા કહ્યા હતા.
બરાબર.
એમ કે તને હીરામાં શું મોહ છે? તો એક જાતનો કાંકરો છે. બીજી જાતના કાંકરા હોય, અનેક જાતનો હોય, આ પણ એક જાતનો
કાંકરો
કાંકરો છે. એટલે કે જ્ઞાનીને એની કિંમત નથી, કાંકરાની કિંમત નથી, એમ એની કિંમત નથી. હવે એમાંથી જે હીરો હતો રેતીના ગાંગડિયાને જોતો હતો માણસ, એમાં સેજ હીરાનો જેના ઉપર માટી લાગેલી હતી, કાદવ લાગેલી હોય તો એક જગ્યાએથી એની ચમક દેખાતી હતી. શું જોયું એને, જોનારે શું જોયું? આખો હીરો જોયો, માત્ર ચમક નથી જોઈ પણ આ મારો હીરો છે એમ એને જોયું. હીરો જોયો એમ નહી પણ એ મારો હીરો છે એમ જોયું. એકલી ચમક નથી જોઈ અથવા એ હીરા ઉપર લાગેલી માટી પણ નથી જોઈ. માટી માટી દેખાતી ત્યારે, માટી દેખાતી હતી કે નહોતી દેખાતી? માટી પણ ન જોઈ, જોઈ છતાં ન જોઈ, એમ જોઈ નથી એમ નથી પણ જોઈ છતાં ન જોઈ. વળી માત્ર એની એક કોર ઉપરથી, એક ખૂણા ઉપરથી નીકળેલી ચમકને જ માત્ર જોઈ છે એમ નથી. આખો હીરો અને મારો આખો હીરો આ છે એમ જોતાને એને જ્ઞાન થાય છે. એ દ્રષ્ટાંત એવો છે. હું અહીંયા કહે છે કે રાગની માટી તારી અવસ્થા ઉપર લાગેલ છે, ભલે તને દેખાય તો પણ જોઈ ન જોઈ કરી નાખ. જ્યારે સ્વરૂપની ઓળખની છે ત્યારે એને જે રાગાદી માટી છે એને જોઈ ન જોઈ કરી નાખ. જે જ્ઞાન છે, જ્ઞાનનો પર્યાય છે, એ પણ કાંઈ પરિપૂર્ણ જ્ઞાનનો પર્યાય કે લીલો એ ખૂણેથી થોડો પ્રકાશ આવે છે. જે માટી લગાડેલા હીરા ઉપર એક ખૂણેથી થોડી ચમક દેખાણી હતી, તેમ અહીંયા ક્ષરોક્ષમ જ્ઞાન અનંતમાં ભાગે સદમસ્ત જીવને, સંઘની પ્રાણીને થોડીક હીરાની ચમક બહાર છે. એના ઉપરથી આખો પ્રગટ, પૂરેપૂરો પ્રગટ જોયો. જેણે એક અંશ ઉપરથી આખા અંશીને પ્રત્યક્ષ કર્યો જ્ઞાનમાં, એને ઓળખાણ છે. એનું પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું, એને ઓળખાણ. આ જ હીરો છે. અનંત અંદર જ્ઞાન અનંત ભર્યું છે, અંદરમાં અનંત સુખ ભર્યું છે. બરોબર. પરિણામ એ દિશા પકડે છે, એનું પરિણામ એમાં એકાગ્ર થાય છે. એનું કારણ એ છે કે સુખ ત્યાં છે. અને ત્યાં સુખ છે એવું ભાષે, ભાષે એટલે તે કાળે નિશ્ચિત થાય, ત્યારે સર્વ અન્ય પદાર્થમાં સુખ નથી એમ પણ નિશ્ચિત થાય છે. અહીંયા જ સુખ છે. સુખનું ધામ એ સ્વ પોતે છે એટલે સ્વધામમાં સુખ છે એમ નિશ્ચિત થાય, ત્યારે પર પદાર્થમાં ક્યાંય સુખ નથી એમ પણ નિશ્ચિત થાય છે. અસ્થિના નિશ્ચયમાં નાસ્તિનો નિશ્ચય સાથે સાથે છે.
બરોબર.
ત્યારે એને અનાદિથી જે નિશ્ચિત થયેલું હતું કે પર પદાર્થમાં સુખ છે, એ નિશ્ચય આખો બદલાનો. એક નિશ્ચય છે જીવને અનાદિથી, આ નિશ્ચય ચાલ્યો આવેલો છે કે પોતાને છોડીને અન્ય દ્રવ્યમાં અને અન્ય ભાવમાં એને સુખ ભાસ્યું છે. અને એવો નિશ્ચય એનો ખસતો નથી, એ નિશ્ચય અહીંયા બદલાઈ જાય છે. ત્યારે નિશ્ચયનું બળ પ્રગટે છે. જે અહીંયા પુરુષાર્થ જીવીએ પહેલી નીતિ છે ને,
પહેલી પંક્તિ છે,
પુરુષાર્થ જોઈએ, યોગ્ય પુરુષાર્થ જોઈએ, એ નિશ્ચયના બળ વાળો પુરુષાર્થ જોઈએ એમ કે છે. સ્વરૂપના નિશ્ચય વાળા જે નિશ્ચયના બળનો પુરુષાર્થ છે તે યોગ્ય પુરુષાર્થ છે. નિશ્ચય બદલાયો ન હોય ને કોઈ એમ કહે કે શાસ્ત્ર વાંચીને અમે દ્રઢતા કરીએ છીએ, નિશ્ચય બદલાયો છે નથી બદલાયો એવી કાંઈ અમને ખબર પડતી નથી, પણ અમે તો વારંવાર સત્શાસ્ત્રો વાંચી વાંચીને આ વાતને દ્રઢ કરીએ છીએ, અને એવી અમારી દ્રઢતા વધતા વધતા ક્યારેક 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 અમને અનુભવનો પ્રસંગ આવશે એમ બનશે. એ ભાન થાય તો મહાત્મા આવે એમ નહીં, કેટલાક એમ લઈ લે છે, એ ભૂલ કરે છે, પણ પહેલા મહાત્મા આવે તો મહાત્મા આવતા પછી ભાન થાય એમ છે, આ રીતે ક્રમ બને છે.
બરાબર,
જ્યારે એની ઓળખાણ થાય છે, એની કિંમત આવે છે, ત્યારે પરિણામ એક બળ પકડે છે જેને પુરુષાર્થ કહેવામાં આવે છે. એનો પુરુષાર્થ સ્વરૂપમાં એકાગ્રતા કરાવે છે. હા, ભાન છે, અનુભવ થયો ત્યારે ભાન થયું એમ કહેવામાં આવે છે. આત્મા તો સિદ્ધ સમાન જ છે, સ્વરૂપે તો આત્મા સિદ્ધ સમાન છે, પરિપૂર્ણ શુદ્ધ છે, પણ ક્યારે પણ નિધ ભાન છે. આત્મા શુદ્ધ છે ક્યારે કે એનું ભાન થાય, નહીતર એને માટે એનો આત્મા શુદ્ધ છે એમ એને સ્વીકાર નથી, પણ એને માટે તો એનો આત્મા અશુદ્ધ છે એમ એનો સ્વીકાર છે.
બરોબર,
રાજાજી જોઈને એટલે ભાન છે અને અનુભવ છે, એ એક જ દશાના બે નામ છે. અનુભવ થાય ત્યારે આત્મભાન થયું, આત્મજ્ઞાન થયું, સમય દર્શન થયું, સદુપયોગ થયો, સ્વરૂપમાં એકાગ્રતા થઈ, પ્રથમ સ્વરૂપનું આચરણ પ્રગટ્યું, આત્માનું આચરણ ક્યારે પ્રગટ્યું, એ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એવા સેંકડો નામ છે, પછી એ દશાના એવા અનેક ગુણ જોઈને, તે દશામાં પ્રગટેલા ગુણ જોઈને ગુણવાચક નામ અનેક પ્રકારે કહેવામાં આવે છે. આટલી સિદ્ધિ લાઈન છે, એમાં બીજી કોઈ રીતે બની શકે એવું કઈ દેખાતું એમ, આમાં આ બને કે ન બને એવી શંકાનો અવકાશ થાય એવું સિદ્ધિ વાત છે. કોઈ પણ કિંમતી ચીજની ઓળખાણ થાય છે ત્યારે એની સાવધાની આવ્યા વિના નથી. જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ નથી ત્યાં સુધી સ્વરૂપના મહિમાપૂર્વક સ્વરૂપ સાવધાની પ્રગટતી નથી, અને ત્યાં સુધી પરપદાર્થ શરીરાદીની સુખના સ્થાન તરીકે અને નિશ્ચય અને ઓળખાણ છે, એટલે પર પદાર્થની સાવધાની આ જીવને છૂટતી નથી. સાવધાનીનો પર્યાય અનુભવથી સમજી શકાય એવો છે કે એક સાથે પરસ્પર બે વિરુદ્ધ વિષયની સાવધાની રહેતી નથી. કાં તો પર પદાર્થની સાવધાની રહે, કાં તો સ્વ પદાર્થની સાવધાની રહે. પરની સાવધાનીમાં પડેલો જીવ ગમે તેટલા શાસ્ત્ર જ્ઞાન ની ક્રિયા કરે કે ગમે તેટલા ત્યાગાદી ની ક્રિયા કરે, એના પરિણામ સ્વરૂપ માં એકાગ્રતા થઈ શકતા નથી. કેમ કે સાવધાની પર નીકળી છે.
બરોબર,
પરની સાવધાની એની સ્વરૂપમાં એકાગ્રતા કરવા દેશે. જ્યાં સ્વરૂપ ની ઓળખાણ થઈ અને સ્વરૂપ સાવધાની શક્તિ, ત્યાં પર પદાર્થ માં પરિણામ લાગશે નહીં. પર પદાર્થ માં પરિણામ લાગશે નહીં. લાગશે નહીં એટલે એમ કહે છે કે એને રસ આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહીં. 375 બીજે ક્યાંય રસ પડે નહીં. જગતના પદાર્થો નો રસ ફીકો લાગે, સંસારનો રાગ નો રસ ઉડી જાય. આ સ્થિતિ આવે.
બરોબર,
રસ ચૂચ્યા વિના, પરિણામ નિરસ થયા વિના, એ બાજુનો લગવાડ, પર પદાર્થ નો જે લગવાડ છે, વળગાડ છે, એ મુકાતો ઓળખાણ. હા, એનું નિમિત્ત શ્રુત સિવાય બીજું કોઈ નથી. કેમ કે શ્રુત માં એ વાત પડી છે, શ્રુત જ્ઞાન માં એ વાત પડી છે કે ભાઈ સુખ આત્મા માં છે, તારું સુખ આત્મા માં છે, તારું સુખ ક્યાંય બહાર માં એ વાત શ્રુત જ્ઞાન માં પડી છે. એટલે પ્રથમ તો દ્રવ્ય શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્મા નો નિશ્ચય કરવો. 144 ગાથા જેમાં સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો વિષય ચાલ્યો છે, સમયમાં એનો પહેલો સિદ્ધાંત આ છે. શાસ્ત્ર વચન પણ શ્રુત છે અને જ્ઞાની ના વચન પણ શ્રુત જ છે. બંને ના વચન શ્રુત માં શાસ્ત્ર ખ્યાલમાં આવે છે. પણ આપણે કોઈ વિશે બહુ ચર્ચાઈ ગયો છે કે પ્રત્યક્ષ સદગુરુ સમનયની પરોક્ષ જીનો જીનેન્દ્ર ના વચનો હોય તો પણ પ્રત્યક્ષ જ્ઞાની ના વચન સમાન એનો ઉપકાર થતો નથી. ભગવાન આ તો જ્ઞાની 4 ગુણ સ્થાને હોય, જીનેન્દ્ર 13 ગુણ સ્થાને બિરાજમાન છે, આચાર્ય 6-7 ગુણ સ્થાને બિરાજમાન છે, એમના વચન કરતા હોય છે કે હા પ્રત્યક્ષ પુરુષ મહાન છે. આ તફાવત છે. એ તફાવત ને સમજાય એ અપ્રશસ્ત ભાવે શાસ્ત્ર ના રવાડે ચડી જાય. એ પ્રકાર અપ્રશસ્ત પરિણામ છે. પ્રશસ્ત પરિણામ પણ એમાં નથી રહેતા. આ સ્થિતિ શ્રીમદજીએ તો એને બહુ નીચેના વર્ગમાં મૂકી દીધા છે. એવું લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર બીજું પદે એ જ કરી બીજું પદે. બરોબર, જો તને પ્રત્યક્ષ પરોક્ષમાં તારું ધ્યાન આ રીતે ન ગયું હોય, અમે એમ જાણીએ છીએ કે તને આત્મહિતનો વિચાર સુદ્ધા ઉગ્યો નથી, વિચારે થયો નથી. એમ કહે છે હું આત્મહિતનો પ્રયત્ન કરો છે એ વાત તો બહુ દૂર થઈ ગઈ, પણ આત્મહિતનો તમને વિચાર થયો છે એ વાત. તીર્થંકર નું આ વચન છે. સમજો ભાઈ, તમે પ્રત્યક્ષ પરોક્ષમાં પ્રેક્ટિકલી ફેર દેખાવો જ જોઈએ. જો તને આત્મહિતનો કઈ વિચાર ઉડ્યો હોય આ ફેર તને દેખાવો જ જોઈએ. પ્રત્યક્ષ યોગ છે એની પૂર્તિ થવાનું કોઈ ઓલ્ટરનેટિવ બેસ્ટ નથી, એ હવે કોઈ એનો વિકલ્પ નથી. જાણે કીધું પ્રત્યક્ષતાની પૂર્તિ નથી. એટલો કોઈ સામાન્ય વિચાર થઈ ગયો છે કે દેખાડ્યા તો એને, ગોવિંદ ને દેખાડ્યા તો ગુરુએ, માટે પેલો ઉપકાર એનો છે. અને આપણે પણ પેલા અરિયંત ને નમસ્કાર અનાદિમણી લીધો છે. સિદ્ધ ને સિદ્ધ પણ ઊંચું છે છતાં પેલા નમો અરિયંત કેમ કે એ નિમિત્ત છે. સિદ્ધ નિમિત્ત થઈ શકતા પણ અહીંયા તો જુદો વિષય છે કે અહીંયા નીચેના ગુણ સ્થાને અને ઊંચેના ગુણ સ્થાનના વચનો તો વચનો છે અને વચનનો જ પરિચય છે. પ્રત્યક્ષ પ્રશ્નો ફેર પડશે આમ છે. પ્રત્યક્ષ હોય તો ભૂલ હોય તો બતાવે, એટલું એક પડખું નથી, ઘણા પડખા છે. જાગ્રત ચૈતન્યના જે વચનો છે, સ્વરૂપાચરણની ચેષ્ટાયુક્ત જાગ્રત ચૈતન્યના જે વચનો છે, એનાથી જે જ્ઞાનના ઓળખાણનો વિષય જે ઓળખાવા માટે મળે છે, એટલો ઓળખાણનો વિષય ઓળખવા માટે પરોક્ષ વચનોથી મળતો નથી. થોડી વચનનામાં તો શબ્દો છે અને શબ્દોનું અર્થઘટન દરેક જીવ પોતાની કર્માનુસારીની બુદ્ધિ પ્રમાણે પરોક્ષમ અનુસાર કરે છે. બધા એક સરખો અર્થ કરતા નથી. શબ્દ નહીં કે એવામાં ફેર પડ્યો અને જુદી કલ્પના છે. અર્થનો અનર્થ થયો કે અન્યથા અર્થ થયો એ શબ્દ કેમ કહેશે? ગુરુ તો તમે શું નહીં પૂછ ને નહીં બોલતો સમજી જશે કે હજી આ સમજતો નથી કે સમજે છે, એને ખબર એને પડી. બહુ મોટી વાત છે. એટલે દ્રવ સ્વરૂપમાં પણ પ્રત્યક્ષ યોગ મળે તો એ આખો વિષય જુદું સ્થાન પામે છે. એનું સ્થાન જુદું છે. આ કાળમાં તો આપણે બધા બહુ નસીબદાર કહેવાય, એક કરતા વધારે જ્ઞાનીઓના સંયોગ છે. નહીંતર એક જ્ઞાનીના દર્શન થવા યોગ થવો એ પણ આવા કાળની અંદર સુલભ નથી, એટલું સુલભ નથી. પણ ચોથા કાળમાં પણ એ દુર્લભ છે, શ્રીમદજી એ લીધું છે. તો પંચમ કાળમાં તો દુર્લભ થી પણ
થાય.
કલકત્તામાં સાંજે નાના અમૃત વાંચતા હતા, એમાં તો સત્પુરુષ નો શ્રીમદજી ના વચનોમાં તો બહુ મહિમા આવી. એવું તો નથી થતું કે દેવગુરુ શાસ્ત્રને ગૌણ કરીને જ્ઞાનીની પ્રોપેગન્ડા કરાતી હોય. આ શબ્દ વાપરું તો પ્રોપેગન્ડા શબ્દ મહેતા કે પ્રોપેગન્ડા તો એને કહેવાય જેનામાં ગુણ ન હોય ને એના વખાણ કરી દેતો. પણ શ્રીમદજી તો એમ કહે છે કે જ્ઞાન વિશે પરમેશ્વર બુદ્ધિ ન આવે, એટલો વિનય ન આવે એનો અર્થ પરમ વિનય ઓછાય. પરમ વિનયની ઓછાપણાથી યોગ્યતા રોકાય છે એ વિષય ત્યાં ચાલ્યો છે એમના કથનમાં. જ્ઞાની છે એમ જાણીને વિનય તો સામાન્ય રીતે કરે છે, પણ કેટલી હદે વિનય કરવો જોઈએ એ વાત એમને પોઈન્ટ આઉટ કરી. એટલે એમ કે છે કે પરમ વિનયની ઓછપથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે.
બરોબર,
આમ અને જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ થતા જ્ઞાનીના વચનો એના આત્મામાં અંતરમાં સ્થાન પામે એવી યોગ્યતા તૈયાર થાય છે. આમ એમને કહ્યું આમ વાત છે. પદાર્થથી અંતતત્વ સ્વરૂપ, પરમ પદાર્થથી આ જીવ અનાદિથી અજાયો છે, અને એવા પરમ પદાર્થની વિશે વચનો સાંભળીને કે વાંચીને પરોક્ષપણે કાંઈ પણ અન્યથા કલ્પના થાય, અનુમાન થાય તો ઓળખાણ નહીં થાય. ઓળખાણ નહીં થાય તો મહાત્મા નહીં આવે, મહાત્મા નહીં આવે તો અનુભવ નહીં થાય.
બરોબર,
એ બહુ મહત્વનો વિષય છે. ઓળખાણ થવી એ મહત્વનો વિષય છે. ત્યાં સુધી નથી આવ્યો, બાકી તો એને શાસ્ત્ર જ્ઞાને કહ્યું છે અને મુનિદશા પર્યંતની ત્યાગની ક્રિયા પણ એને કરી છે. અંગ પૂર્વનો સ્વાધ્યાય પણ કર્યો છે. એટલે જ્ઞાન ને ત્યાગ જેની બાહ્ય ક્રિયા ઘણી કહેવાય, ઘણી ગણાય, ઘણી દેખાય, છતાં અંતરંગમાં આ સ્થિતિ પહોંચાવીના અનુભવ લેવાતું નથી. એમ કેમ વજન આપ્યું છે કે પહેલા મહાત્મા આવે તો મહાત્મા આવે, જો મહાત્મા આવે તો ભાન થાય. એમ જાણ એમ છે, વસ્તુ સ્થિતિ આમ છે. 381 કુદરતી વિષયનું અનુસંધાન છે. કાશી કાશી કે આત્માને ઓળખવા, આત્માને ઓળખાવવા એમ શબ્દ છે. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ કહ્યું છે સત્શાસ્ત્રોમાં અને સત્પુરુષોએ. આત્માને ઓળખાવવા માટે જ્ઞાન તે આત્મા એમ કહ્યું છે. અનંત ગુણ છે આત્મામાં તો, ભલે અનંત ગુણ હોય તો પણ એક જ્ઞાન દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. કોઈ રીતે આત્મા ઓળખી શકાતો નથી. ભીલવાડામાં એવું છે. 246 કળશ, એક જ્ઞાન દ્વારા જ આત્મા ઓળખી શકાય છે, બીજી રીતે આત્મા ઓળખી શકાતો નથી. આત્માને ઓળખાવવા જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ કહ્યું છે. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે. પ્રત્યક્ષ આત્માને પકડવો છે ને, વસ્તુ પ્રગટ છે એમ ક્યાંથી નક્કી કર્યું? કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને એમાં પ્રત્યક્ષતા રહેલી છે, એમાં પ્રત્યક્ષતા રહેલી છે. અમારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, મતિ સ્વરૂપ છે. ઇન્દ્રિય જ્ઞાનને અને મતિસ્વરૂપ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું છે. આદ્ય પરોક્ષમ છે તત્વાસૂત્રમાં. આ જ્ઞાન છે મતિ સ્વરૂપ અવધિ મનોપર્યોને. એ પાંચ જ્ઞાનમાં પહેલા બે છે દ્વિવચન છે, બહુવચન હોય તો આદ્યાહા એમ કે પણ આગળના બે ન કહેવા હોય, બે શબ્દ જ ન વાપરવો હોય તો દ્વિવચનમાં વાપરે. સંસ્કૃતમાં વ્યાકરણની પદ્ધતિ છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચનનું પદ જુદું, દ્વિવચનનું પદ જુદું અને બહુવચનનું પદ જુદું.
બરાબર.
કર્તામાં અને ક્રિયાપદમાં આ બે જગ્યાએ આ એના પદ આવે છે. કર્તા અને ક્રિયાપદના પદો આવે છે એમાં ત્રણ ભેદ પાડે છે સંસ્કૃત વ્યાકરણ. વ્યાકરણકાર સંસ્કૃતની અંદર આ વ્યવસ્થા છે ભાષાની. આજે એમ કહ્યું એટલે આગળના બે નાનું પ્રકરણ ચાલે છે ત્યાં શાસ્ત્રમાં, અને સૂત્ર આ શાસ્ત્ર છે એ સૂત્ર પદ્ધતિ છે. બરોબર. એટલે એક 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 સૂત્ર જ કહે, ગાથાઓ ન કહે, સૂત્ર પદ્ધતિનું આ શાસ્ત્ર છે. એક એક વચન સૂત્રાત્મક.
બરોબર.
બધા સૂત્રા જ કહ્યા છે. સૂત્ર સિદ્ધાંત આદ્ય પરોક્ષમ, પહેલાના બે પરોક્ષ છે. નથી સૂત્રો પરોક્ષ કયા છે શાસ્ત્રમાં? કે ભલે મતી સૂત પરોક્ષ કયા, અને ઇન્દ્રિય જ્ઞાન પણ ભલે પરોક્ષ હોય, તો પણ અહીંયા જેને જ્ઞાન લક્ષણ કહીએ છીએ તે જ્ઞાન લક્ષણમાં મતી શ્રુતનો ભેદ લેવો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન વાળા પરલક્ષી જ્ઞાનને પણ પકડવું.
બરોબર.
લક્ષણથી કયા જ્ઞાનને પકડવું છે? કે લક્ષણથી જ્ઞાનને સામાન્ય પદે, સામાન્ય સ્વરૂપે, જ્ઞાન સામાન્યપણે ગ્રહણ કરવું છે. કે જે સામાન્ય જ્ઞાન સ્વરૂપનું લક્ષણ છે, જ્ઞાન સામાન્ય તે સામાન્ય સ્વરૂપનું જે સામાન્ય છે એમાં પ્રગટપણું છે, એમાં પ્રત્યક્ષપણું છે. જ્ઞાન જે ઉપજે છે, જ્ઞાન ગુણમાંથી જ્ઞાનનો પર્યાયનો ઉત્પાદ થાય છે. એ ઉત્પાદ જો ઇન્દ્રિયોને લઈને હોય તો એ ગુણમાં ઉત્પન્ન થવાની, પર્યાયપણે ઉત્પન્ન થવાની શક્તિનો અભાવ માનવો પડે. એ સ્વયં જ પોતાની શક્તિથી ઉત્પન્ન થાય, જળ ઇન્દ્રિયોને કારણે નહીં. બીજા પદાર્થનું જાણવું થાય એમાં ભલે બીજા ઇન્દ્રિયોનું માધ્યમ હોય, જળ ઇન્દ્રિયોનું માધ્યમ હોય, કે આ કેસરી રંગ જોવા માટે આંખનું માધ્યમ છે, ચક્ષુ ઇન્દ્રિયોનું માધ્યમ, પણ એ જ્ઞાનમાંથી ઉપયોગ થવા માટે એની જરૂર નથી. જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થવામાં ક્યાં ઇન્દ્રિયોની જરૂર
નથી.
રાગ બુદ્ધિપૂર્વક થાય ત્યારે તો એને જે તે ઇન્દ્રિયનો રાગ થાય તેનું નિમિત્ત ગણવામાં આવે છે. મન હોય તો મને ઇન્દ્રિય ગણવામાં આવે છે, પણ અબુદ્ધિપૂર્વકના રાગમાં કોઈ ઇન્દ્રિયનું નિમિત્ત નથી. જો રાગમાં પણ અબુદ્ધિપૂર્વકનો રાગ અને બુદ્ધિપૂર્વકનો રાગ એવી બે સ્થિતિ છે, કે જે અબુદ્ધિપૂર્વકના રાગને ઇન્દ્રિયના નિમિત્તની જરૂર નથી, તો ગુણનો પર્યાય ઉત્પન્ન થાય એના સામાન્ય તત્વને, સામાન્ય ભાવને ઇન્દ્રિયના ઇન્દ્રિય નિમિત્તની જરૂર છે. જ્ઞ પણ એનો પ્રવાહ ચાલુ છે. ઉર્દુના પ્રવચનમાં આ વિષયનો જુઓ, આત્મામાં જ્ઞ પણ એ જ્ઞાન સામાન્યનો પ્રવાહ ચાલે છે. એમાં આત્મા શું જાણે છે એ વાત નથી. જ્ઞાનમાંથી જ્ઞ પણ જે પ્રગટ થયું એ પ્રત્યક્ષ અને પ્રગટ છે. એ આત્માને ઓળખવા માટેનું અસાધારણ ચિહ્ન છે, અસાધારણ લક્ષણ છે, કે જ્યાંથી આત્મા ઓળખી શકાય છે. અને બીજી કોઈ જગ્યાએથી આત્માને ઓળખવાનું કોઈ કારણ બની શકતું નથી. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદ નો અંશ કઈ પ્રગટ નથી. અવસ્થામાં દુઃખ છે, સંસારી જીવને અવસ્થામાં દુઃખ છે. આનંદ આત્માનો આનંદ ગુણ આનંદ રૂપે પરિણામ હોય, ઉલટાનો એ ગુણ દુઃખ રૂપે પરિણામ છે. એટલે ત્યાંથી એને આનંદ કેવો છે એ તો સમજાતું નથી. પણ જ્ઞાન ના અંશ ઉપરથી અનંત જ્ઞાનમય અનંત જ્ઞાનની ખાણ આત્મા છે એ બરાબર સમજી શકાય એમ છે. પ્રવાહિતા માટે જે છે કે જેમ ગેસનો પ્રવાહ વર્ષોથી બળતા ગેસથી જમીનના પિતાળમાં ગયા વિના સમજી શકાય કે વિપુલ ભંડાર ભરેલો વર્ષોથી બયા જ કરે છે. એમ વર્ષોથી જે પ્રગટ થયા જ કરે છે, અનંતકાળથી જે પ્રગટ થયા કરે છે, એવું જયારે સમજાય છે કે આ જ્ઞાન ભંડારમાંથી જ્ઞાનનો પ્રવાહ એવા જ કરે છે, ત્યારે એમાંથી આખો જ્ઞાન ભંડાર છે એ લક્ષમાં આવી શકે છે. એની ઓળખાણ થાય છે. પછી મન વગર તો એક ઇન્દ્રિય જ્ઞાન છે, કાંઈ એને વિકલ્પ છે, વિચાર છે, સમજણ છે, પણ જ્ઞાન છે. અને જ્ઞાન શક્તિ માંથી જ્ઞાન પ્રગટ થાય છે એમ શક્તિનું અનંત સામર્થ્ય એના ખ્યાલમાં આવે છે, ઓળખાણમાં આવે છે. એવું એક ઓળખાણનો એક તબક્કો છે, ઓળખાણનો એક સ્ટેજ છે કે પ્રગટ જ્ઞાન ઉપરથી પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપી આત્મા ઓળખાઈ જાય. ઇન્દ્રિય જ્ઞાનમાં પણ એટલે જ આ દાખલો લીધું કે બુદ્ધિપૂર્વક નો રાગ છે ત્યાં તો ઇન્દ્રિયનો છે, પણ જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે ત્યાં ઇન્દ્રિયનું નિમિત્ત નથી. ઇન્દ્રિયનું નિમિત્ત હોય તેને ઇન્દ્રિય જનિત કહીએ, જેને ઇન્દ્રિયનું નિમિત્ત ન હોય એને શું કહેશો? એમ જે જ્ઞાન ના અંશ ને ઇન્દ્રિય નિમિત્ત છે એને તો ઇન્દ્રિય જનિત જ્ઞાન કહો, પણ જે જ્ઞાન ને ઇન્દ્રિય નું નિમિત્ત નથી એવું જે જ્ઞાન સામાન એ તો અતિન્દ્રિય જ્ઞાન છે. પણ પકડી નથી શકતો, ઓળખવામાં તો પકડાવવું જોઈએ, ખ્યાલમાં વિષય પાડવો જોઈએ, ઓળખવામાં ખ્યાલ પડવો જોઈએ. એનું સાકાર સ્વરૂપ અનુભવ ગોચર થવું જોઈએ, એના સાકારતાનો વિકલ્પ અને આ મનમાન કરે એમ નહી. એ જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન રહેલું છે, વેદનનો વિષય છે. વેદનથી એ પ્રસિદ્ધ છે, વેદનથી એ પ્રગટ છે, અને એ વેદનની વિકલ્પ છે. જે ઇન્દ્રિય જ્ઞાન છે એ સ્વવિકલ્પ છે, અને વેદન એ સ્વવિકલ્પ છે. પણ જ્ઞાનમાં નર 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 ન પણ એ જે જ્ઞાન વેદન છે તે નિર્વિકલ્પ છે. આત્મા પણ નિર્વિકલ્પ છે. કેમ આત્મા ઓળખાય છે? કે જેવો આત્મા છે એવું જ આ લક્ષણ છે, માટે આત્મા ઓળખાય છે. જેવો આત્મા છે એવું જ આ લક્ષણ હોવાથી આત્મા ત્યાંથી ઓળખાય છે. સામાન્ય વિશેષતા છે, જે અરીસામાં પ્રતિબિંબ પડે છે અને આકાર ઉઠે છે ત્યાં જ નિરાકાર અવસ્થા છે ને. બીજે ક્યાંય છે? બીજે ઉઠે કેવી રીતે? જ્યાં અરીસાની કોરી અવસ્થા છે ત્યાં જ આકાર પડે છે. આકાર પડે છે
ત્યારે પણ અરીસાની વ્યવસ્થા તો છે કે નહીં? આકાર ન પડે. અને જો એ નિરાકાર પણ છોડીને સર્વથા આકાર રૂપે થઈ જાય તો આકાર છૂટે નહીં? જો એ આકાર એમાં પકડાણો હોય, અવસ્થા છે, અવસ્થા છે એટલે નથી પકડાણો, એમ કેમ કહેવાય? કે છતાં એ અલિપ્ત છે. એ આકાર થી નિરાકાર અવસ્થા નિર્લિપ્ત છે, અલિપ્ત છે. અવસ્થાના અવસ્થામાં એના ઉપરથી ખબર પડે છે કે આત્મા નિર્લેપ છે. આવી ગયો ને નિર્લેપ, બોલાવી દો. નિર્લેપ છે આત્મા, તારું તત્વ છે નિર્લેપ છે. કઈ તું લેપાતો નથી. 374 ભાઈ, તું રાગાદી થી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો. ભલે તારા જ્ઞાનમાં પ્રતિબિંબ પડે કે આ ક્રોધ થયો, તારું જ્ઞાન નિર્લેપ છે. એમ કે પ્રતિકમાં જાય પડી, બાજુમાં લાલ ફૂલ, કાળું ફૂલ, પીળું ફૂલ, ફૂલ પ્રતિક નિર્લેપ છે. અરે એની અવસ્થા નિર્લેપ છે. સામાન્ય જે એની સ્વચ્છતા છે એ નિર્લેપ છે. વિશેષપણે ભલે એમાં જાય પડી હોય, જો સ્વચ્છ અવસ્થા ન હોય તો જાય પડે ને. જ્ઞાનમાં રાગાદી ને અન્ય પદાર્થનું પ્રતિબિંબ પડે છે એ સૂચિત કરે છે કે જ્ઞાન સ્વચ્છ છે. જો સ્વચ્છતા ન હોય તો કેવી રીતે પ્રતિબિંબ પડે? એ એનો સ્વચ્છકાર છે. જેમ નિરાનો પ્રકાશ છે એમ એનો એ પ્રકાશ છે. વેદનથી પ્રસિદ્ધ છે એ પ્રકાશ. પ્રકાશને કેમ જોશો? પ્રકાશને કેમ નક્કી કરશો? વેદાય છે, જ્ઞાન છે, એ પરિણામ વેદાય છે. એટલે એમ કહ્યું કે આ બાળ ગોપાળને અહીંથી આ જગ્યાએથી ભગવાન આત્મા, શુદ્ધ આત્મા, સ્વભાવ આત્મા અનુભવમાં આવી રહ્યો છે. કેમ અનુભવમાં આવી રહ્યો છે? કે તો અનુભૂતિ સ્વરૂપ છે. વેદન કરતો અનુભૂતિ, વેદનની ક્રિયાને અનુભૂતિ સંસ્કૃત ભાષામાં એ પદ્ધતિ છે કે નામને ક્રિયામાં ફેરવવું હોય ત્યારે જ્ઞાનને જ્ઞપ્તિ કે, જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કે, અનુભવ ક્રિયા અનુભવની ક્રિયાને અનુભૂતિ કે, કોઈ દીપાનમાં દીપાયમાન હોય તો એને દીપ્તિ કે. એ બધા શબ્દો ગુજરાતીમાં આપણે ઉતર્યા છે. આવેલી ભાષા છે ને સંસ્કૃત એ સ્વયં શબ્દને એની ક્રિયાને પ્રસિદ્ધ કરે છે. કેવું ન પડે કે આમાં અનુભવની ક્રિયા છે. અનુભૂતિ કહેતા જ અનુભવની ક્રિયા, એમ એનો અર્થ થાય. શુદ્ધ ને અશુદ્ધ ની, સામાન્ય ને વિશેષ. સામાન્ય જ્ઞાન, સામાન્ય ને જ્ઞાન વિશેષ. જ્ઞાન સામાન્ય છે તે જ્ઞાન પણે છે, જ્ઞાન વિશેષ છે તે જ્ઞાકાર પણે છે. જ્ઞાકાર ઉછો માટે અશુદ્ધ જ્ઞાન છું એમ નથી. એમાં જ્ઞાકાર પ્રતિબિંબિત જ્ઞાકાર જ્ઞાન, જ્ઞાનાકાર થયો માટે જ્ઞાન અશુદ્ધ થયું એમ નથી. તો કેવળ જ્ઞાન બહુ અશુદ્ધ થઈ જાય. ઘણું એના જેટલી અશુદ્ધિ બીજા જ્ઞાનમાં જ ન રહીએ. કેવળ જ્ઞાન જ સર્વથી અશુદ્ધ જ્ઞાન છે એમ શું સાબિત થાય. પણ એ સર્વ શુદ્ધ જ્ઞાન છે. એના સ્વચ્છતાને કારણે આવે છે. એ વખતે જ્ઞાનનું નિવેદન છે પણ લક્ષ નથી એના ઉપર. એમ સાંભળવા વખતે જોવા ઉપર લક્ષ નથી, તો દેખાતું નથી. અને જોતી વખતે સાંભળવા ઉપર લક્ષ છે તો સંભળાતું નથી. એમ રાગનું વેદન રાગમાં છે અને જ્ઞાનનું વેદન જ્ઞાનમાં છે. જ્ઞાનના વેદનમાં ત્યારે પોતા પણ જેમ આ હીરો છે એમને મારો હીરો છે એમ દેખાય છે, એમ આ હું છું એમ જ્ઞાન વેદનથી જણાય છે. ત્યારે ભેદ જ્ઞાનીઓને રાગાદી ભાવ સ્વપણે અનુભવાતા, તેથી રાગ આત્માનો નથી આત્માના નથી એમ દેખાય છે. આ વિષય ચાલ્યો છે સમીસારની અડસઠ કથામાં. ત્રણ વાત લીધી છે કે રાગ ભૂતગળમય અમે કયા અહીંયા 50 ગાથાથી એ વિષય ચાલ્યો છે. 50 થી 68 સુધી આ વિશે એક ધારો ચાલ્યો છે. 19 ગાથા કે રાગ છે, સંસ્થાન છે, બધા રંગ વર્ણાદિ એટલે રંગ ભૂતગળના, રાગ એટલે આત્માની અશુદ્ધિ અને ભેદ સંસ્થાન આદિ આ ત્રણે આત્માના નથી આટલો વિષય છે. 19 ગાથાનો આ વિષય છે. પછી વર્ણવા માટે વિસ્તાર થી 19 ગાથા પર્યંતનો, પણ 50 થી 68 19 ગાથાનો આ વિષય થયેલો છે કે રંગ રાગ ને ભેદ આત્મામાં નથી. યુક્તિથી આગમથી અને અનુભવથી આ સિદ્ધ થાય છે એમ કહ્યું. કે યુક્તિથી કેમ કે જે પૂતગળ જનિત હોય તે પૂતગળ ના હોય, જેમ જવ માંથી જવ થાય, બાજરા માંથી બાજરો ઉગે, ચોખા માંથી ચોખો ઉગે, એમ પૂતગળ માંથી આ બધા પૂતગળ કર્મ પૂર્વક થયેલા હોવાથી તે બધા પૂતગળ જનિત છે. પૂતગળ નું નિમિત્ત જોઈને પૂતગળ માં નાખ્યા, નિમિત્ત કરતા છે એમ સાબિત કરવું, સાબિત સ્વભાવ ને કરવો છે કે સ્વભાવમાં એ નથી એટલું સાબિત કરવું છે, એ યુક્તિ કઈ. અને જે અધ્યાત્મના પરમાર્થના આગમો છે એમાં પણ આ વાત છે કે રાગ આત્માનો સ્વભાવ પૂતની હોવાથી, સ્વભાવમાં નહીં હોવાથી તે આત્માનો નથી. અને અનુભવમાં ભેદ જ્ઞાનીઓને સ્વપણે અનુભવ ગોચર નહીં થતા હોવાથી, ભિન્નપણે ભિન્નપણે ઉપલબ્ધ હોવાથી, એવો શબ્દ વાપરે ભિન્નપણે ઉપલબ્ધ હોવાથી તે આત્માના હૃદય. ગુરુદેવ ના પ્રવચનો બહુ સારા આવ્યા છે, પ્રવચન રચના ત્રીજા ભાગનો. જ્ઞાન પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી. પ્રગટ તો આનંદની જગ્યાએ આકુલતા છે એમ કહે છે. તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાયો છે. કેમ ત્યાંથી ઓળખાયો છે? ત્યાંથી ઓળખી શકાય છે માટે ઓળખાયો છે. જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાયો છે એમ કહ્યું હોય, ત્યાં ઘટપટ આદિને જાણે છે એવા ઇન્દ્રિય જ્ઞાનના અંશ માત્ર ને પકડવો નહીં. પણ જ્ઞાન સામાન્યમાંથી જ્ઞાન સ્વભાવને પકડવો, જ્ઞાન પ્રગટ જ્ઞાન અવસ્થા છે. એ પ્રગટ અવસ્થા ઉપરથી માત્ર અવસ્થાપણું એટલે પર્યાયત્મનું ગ્રહણ કરવું નહીં. આ બીજી સૂચના, તો અવસ્થામાં અંશ છે પ્રગટ અંશ કે છે. અમારે તો દ્રવની ઓળખાણ કરવી છે, ત્રિકાળી આત્માની ઓળખાણ કરવી છે, અમારે ક્યાં પર્યાયને પકડવી છે. કે છે કે પર્યાયત્વનું ગ્રહણ કરવું, પર્યાયપણું ન પકડવું, અવસ્થાપણું ક્યાંથી ન પકડવું. ત્યાં જે વ્યક્ત સ્વભાવ છે, અવસ્થામાં જે સ્વભાવ વ્યક્ત છે, અવસ્થામાં જે સ્વભાવ વ્યાપક છે, અવસ્થા તો એનું વ્યાપ્ય છે, વ્યાપ્યને પકડવું નહીં પણ વ્યાપકનું ગ્રહણ કરવું. કેમ કે ત્યાં હું પણ કરવું છે, હું પણ પર્યાયમાં કરવું નથી પણ આખી વસ્તુમાં કરવું. એક શ્રીમદજી ગાય, સર્વ અવસ્થાની વિશે ન્યારો સદા જણાય. ક્યાંથી ન્યારો જણાય? અવસ્થાઓ તો ભિન્ન ભિન્ન પ્રકારની છે, કોઈ અવસ્થા એક પ્રકારની નથી. જ્ઞાનની પણ વિભિન્ન અવસ્થા અને રાગની પણ ભિન્ન અવસ્થાઓ જણાય છે, છતાં એમાં ન્યારો ક્યાંથી જણાય? એક સામાન્ય સ્વરૂપે જુદો જણાય છે. નવો તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, તેરમી ગાથાનો સમયસર. નવ તત્વમાં છુપાયેલી જે આત્મજ્યોતિ છે, ચૈતન્ય જ્યોતિ છે, ત્યાંથી આત્માને જુદો ગ્રહણ કરવો. એ નવ અવસ્થા અનેક રૂપ છે, અમર છે કે બેજરા નથી, બંધ છે કે આશ્રવરૂપ નથી, શું છે કે પાપરૂપ નથી વગેરે, છતાં જે નવના આકારે થયો નથી, એક આકાર રહ્યો છે. એવા ભૂતાર્થ સ્વરૂપના આત્માના મૂળ સ્વરૂપના જ્ઞાન પૂર્વક જો નવનું જ્ઞાન થાય તો તે સમ્ય જ્ઞાન ને સમ્ય દર્શન છે, નહીં તો નવ તત્વનું જ્ઞાન સમ્ય જ્ઞાન નથી. નવ તત્વ ભલે સમ્યક દર્શન નિમિત્ત ગણાતું હોય, નવ તત્વનો વિષય અને સમ્ય જ્ઞાનનો વિષય હોય, તો પણ આ શરત છે કે ઉતાર્થ આશ્રિત હોય તો તે સમ્ય જ્ઞાન છે, નહીં તો એ સમ્યક દર્શન ને સમ્ય જ્ઞાન શૈલી કરી છે. કુમકુંડ આચાર્યે શૈલી કરી છે. અને એટલા માટે નવ તત્વના એમણે અધિકાર લીધા. જીવ અધિકારનો વિષય ચાલે છે તેમની ગાથાનો, પણ પછી અજીવ અધિકાર, આશ્રવ અધિકાર, પુણ્ય સ્વાપ અધિકાર, બંધ અધિકાર, મોક્ષ અધિકાર, સંવર નિદ્રા અધિકાર ચાલશે. બધા એમાં એ ભૂતાર્થ આશ્રિત જે કહેવા માંગે છે એ વાતને એમણે દ્રષ્ટિકોણમાંથી મૂક્યા વગર તે તત્વોનું વર્ણન કર્યું. આમાં શું થશે? દ્રષ્ટિકોણ પકડવો એ મુખ્ય વાત છે. કહેનારનો દ્રષ્ટિકોણ પકડાય તો સિદ્ધાંત પકડાય, આમ વાત છે. કહેનારનો દ્રષ્ટિકોણ પકડાય તો એ શું સિદ્ધાંત કહે છે એ સિદ્ધાંત પકડાય, પણ સિદ્ધાંત વાંચે અને પોતાના દ્રષ્ટિકોણ અનુસાર એનો અર્થ વાળે તો એને એ સિદ્ધાંત પકડાતો. આ ફેર પડે છે. જ્ઞાની ને અજ્ઞાની ના વચનોમાં દ્રષ્ટિકોણ નો ફેર છે. ઠીક, વચન તો બંને ના સરખા લાગે, શાસ્ત્ર નું કથન બંને નું સરખું દેખાય. આ ગાથા વાંચીને અજ્ઞાની પણ આમ જ કહેતા હતા અને જ્ઞાની પણ આમ જ કહેતા હતા, કે બે ના દ્રષ્ટિકોણમાં મોટો. દ્રષ્ટિકોણ નો તફાવત પકડાતો નથી એટલે સરખું લાગે છે. ફરીથી વિચારીને કયો, બે નો દ્રષ્ટિકોણ એક સરખો નથી. નાની નો દ્રષ્ટિકોણ આત્મલાભ નો છે અને અજ્ઞાની નો દ્રષ્ટિકોણ એકાંતે બીજાને લાભ કરવાનો છે. ઠીક છે, બોલ આવે એવું નથી. નાની નો દ્રષ્ટિકોણ એકાંતે આત્મલાભ નો છે, એક જ દ્રષ્ટિકોણ થી વ્યાખ્યાન ચાલે છે. અજ્ઞાની ના દ્રષ્ટિકોણમાં આત્મલાભ નો દ્રષ્ટિકોણ જ નથી, આમ છે. એક સરખો નથી, પરસ્પર વિરુદ્ધ છે. સરખો નથી પણ પરસ્પર વિરુદ્ધ છે. દ્રષ્ટિકોણ ને પકડાય તો કથન નો આશય પકડાતો.
ભગવાન નો જય પરમ કૃપાલ શ્રી કાંતિ દેવ નો જય.